રાજકોટમાં તારીખ 31-8-82 ના પૂજ્ય ભાઈશ્રી ની તત્વ ચર્ચા.
નિષેધ આવે છે, વ્યવહાર નો જે નિષેધ આવે છે ને એ જ નિશ્ચયની નો પક્ષ છે. એટલે નિશ્ચયના જોરે વ્યવહાર નો નિષેધ કરે છે કે મારા સામાન્યમાં વિશેષ નો અભાવ જ છે. વિશેષ નો એટલે પર્યાય માત્ર નો મારામાં અભાવ છે, સમજી ગયા? એવો એને નિષેધ આવે છે ત્યારે એને સામાન્ય ના પક્ષમાં આવવા મળે છે. સામાન્ય તત્વ હું કહું છું, મારામાં વિશેષ નો ભાવ, હું તો અવિનાશી છું, આ તો નાશવાન છે પર્યાય. હતો એટલે એ સામાન્ય ના પડખા નિષેવે છે અને એના જોરે વિશેષ નો નિષેધ કરે છે. જેથી વિશેષ નો જ મારામાં અભાવ છે તો વિશેષ નું કરવું ને ભોગવું મારા સ્વભાવમાં નથી. અને જે મારામાં જેનો સ્વભાવ છે એને જાણવું એ પણ મારો ધર્મ. કરવું નહીં અને જાણવું, એવો અકર્તા નો પક્ષ લઈ અને સામાન્ય ને જાણવું એમાં ઠરવું. ક્ષેત્ર એક જ ક્ષેત્ર સર્વથા હોય તો મોટો દોષ આવી જાય. એક ક્ષેત્રે જો બે અંશ હોય તો એકનો અભાવ થતા બીજાનો અભાવ થઈ જાય, નાશ થાય. માટે તે અપેક્ષા એ દ્રષ્ટિ અપેક્ષા એ પ્રદેશ ભેદ છે. અને જ્ઞાન અપેક્ષા એ જો તો એક જ પ્રદેશમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી પર્યાય છે, જુદો નથી. એવો શાદ વાત થી વેદ છે તેમ સમજવું. સર્વથા એકાંત ક્યાંય ના ખાલી જ્ઞાન ક્યાંય શંકા કરવા જેવું ન સમજાય તો વિચાર ખોટી મારા. પણ એને કહેલું છે એ કઈ ફેરફાર વાળું છે એમ મનમાં ના. અનુભવ થી અને આગમ થી બે રીતે એને વાતચીત કરી. પોતે કહેતા હતા કે કોઈ પણ વાત અમે કહીએ છીએ એ આગમમાં હોય એટલી જ વાત અમે કહીએ છીએ, એ સિવાય એના જ્ઞાનમાં તો ઘણું આવતું હતું પણ બહાર નહોતા મૂકતા. જેટલું આગમ સાચી પૂરે એટલી વાત મૂકતા. આ પ્રદેશ ભેદની વાત છે ને, કોઈને એમ થાય કે આ શુદ્ધ પર્યાયના પ્રદેશ બિન છે એ કોઈ આચાર્ય મહારાજે કહ્યું હશે કે કેમ એમ થાય તો ખરું ને. આ સ્મરણ હોય તો શ્રદ્ધા વધારે દઢ થાય. તો કુંકુદાચાર્ય ભગવાને 2000 વર્ષ પહેલા કુંકુદાચાર્ય ભગવાન પ્રદેશ ભેદ સમય કાળ સજીવ અધિકાર અજીવ અધિકારમાં એને કહ્યું છે કે જેમ દૂધ અને પાણી એક ક્ષેત્રે છે પણ બે ના ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે ને, આ એમ વર્ણાદિથી માંડીને ગુસ્તાંત પર્યંત જેટલા પ્રકારના ભાવો શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય એ દૂધ ને પાણી માફક છે પ્રદેશ ભાઈ. દ્રષ્ટિની અપેક્ષા જ્ઞાનની અપેક્ષા અભિન્ન, રાગના પ્રદેશે અભિન્ન જ્ઞાન અપેક્ષા. રાગના પ્રદેશ અભિન્ન તો વિતરાગ પર્યાયની પ્રદેશ તો અભિન્ન હોય જ. જ્ઞાન અપેક્ષા અભિન્ન જ્યારે પરદેશી જુદું પાડવું હોય ત્યારે જ્ઞાન અપેક્ષા એ રાગના પ્રદેશના આત્માના પ્રદેશ એક છે, વ્યવહાર નહીં એ અનન્ય છે. પણ જ્યારે નિશ્ચય ની તમે હદમાં જાઓ દ્રષ્ટિ અપેક્ષા એ તો પર્યાયના પ્રદેશ અને દ્રવ્યના પ્રદેશ બે સત અલગ છે ને, બે સત એક નથી. બે સત ભિન્ન ભિન્ન છે તો બે ના ભાવ ભિન્ન, ક્ષેત્ર ભિન્ન. એક નો અભાવ થાય બીજો અભાવ થઈ
જાય.
સામાન્ય ને વિશેષ, સામાન્ય તો સામાન્ય છે, વિશેષ તે વિશેષ છે. સામાન્ય વિશેષ સુખ ન થાય, વિશેષ સામાન્ય ના થાય. તો બે સત અલગ અલગ છે. તો દ્રષ્ટિ અપેક્ષાએ જુઓ તો પ્રદેશ ભેદ છે, જ્ઞાન અપેક્ષાએ જુઓ તો પ્રદેશ અભેદ છે. ચાર વાતથી જેમ છે એમ સમજવું. કોઈ વાત એકાંત નથી, કથનચિત છે. શું પ્રયોજન સિદ્ધ કરવું છે અને કઈ દયનું કથન છે, આ બે વાત જો તમારા ખ્યાલમાં હોય તો કોઈ પણ પ્રકારનું ક્યાંય મૂંઝવણ ન થાય, સમાધાન થઈ જાય. જીવ તત્વ સિદ્ધ કરવું છે એ પ્રયોજન, સમજી ગયા. જીવનું જ્ઞાન કરાવવું હોય ત્યારે પ્રયોજન એ છે કે શુદ્ધાત્મા જે ઉપાદેય છે, અનાદિકાળથી લક્ષ્મણ આવ્યો નથી, તો એ જીવ તત્વનું પ્રયોજન સિદ્ધ કરવું હોય ત્યારે એમાં નવ તત્વનો અભાવ છે, પ્રમથ અપ્રમથનો અભાવ છે, એમાં બંધમોક્ષનો અભાવ છે, એમાં ચાર પર્યાય જે ચાર ભાવ છે અવદયકાદી એનો પણ અભાવ છે, એવો જીવ તત્વ ઉપાધિ છે. જીવ તત્વ સામાન્ય સિદ્ધ કરવું હોય ત્યારે એમાં વિશેષનો અભાવ હોય તો જીવ સિદ્ધ થાય. એમ તો એ જીવ તત્વ સિદ્ધ કરવું હોય તો શુદ્ધ દ્રવ્યાથી નહીંથી, શુદ્ધ નહીંથી જ વાત કરતા હોય. એમ એમ પ્રત્યેક તત્વની અંદર લઈ લેવું. પુનપાપ સિદ્ધ કરવું હોય ત્યારે પુનપાપના લક્ષણો કે પુનપાપના પરિણામનો આત્મા અજ્ઞાન ભાવે કરતા છે, ભોગતા છે એમ કે પુનપાપ રૂપે પ્રણમે છે માટે તેનું કરતા છે એમ. વિશેષ અપેક્ષા એમાં કરતા પણ દેખાય છે તો વિશેષનો સામાન્યમાં, સામાન્ય અકર્તા હોવા છતાં પણ આત્મા કરતા છે પુનપાપનો એમ કે એમ. સંવર્ગા ને મોક્ષ નો નિશ્ચય ને અકર્તા છે, છતાંય વિશેષ અપેક્ષા એ પ્રણમે છે તેથી તેનો કર્તા થયો છે. તો ઉપચારથી આત્મા જ સંવર્ગા મોક્ષ નો કર્તા છે એમ કે અનન્ય પુરુષિત કરે ને, અનન્ય પુરુષિત કરે વ્યવહાર છે, અનન્ય પુરુષિત કરીને વાત કરે, નિશ્ચય ને અન્ય વાત કરીને સિદ્ધ કરે એક એક તત્વ. બે નહીં નું યથાર્થ જ્ઞાન થાય તો કઈ આ ગોટાળો ન થાય કે જ્ઞાન પર ને જાણતો જ નથી. તો કે બરાબર છે, નિશ્ચય નહીં જ્ઞાન પર ને જાણે જ નહીં, તો એ નિશ્ચય નું કથન છે. અને જ્ઞાન પર ને જાણે છે તો એ કથન સાચું છે. વ્યવહાર ને જાણે છે પર ને પ્રમાણ થી તો પણ બે ને જાણે છે, એ કથન પ્રમાણ અપેક્ષા સાચું છે. એમાં જો એ રીતે વિચાર કરે તો કોઈ જાતનો વિરોધ કઈ આવતો જ નથી. બે નહીં નું સ્વરૂપ બરાબર જેમ છે એમ સમજવું જોઈએ, અને એ નહીં નું પાછું પ્રયોજન સમજવું જોઈએ એમ. કેમ કે વ્યવહાર નહીં માત્ર સંયોગનું જ્ઞાન કરાવે છે, નિશ્ચય નહીં સ્વભાવનું જ્ઞાન કરાવે છે. વ્યવહાર નહીં જ્ઞાન કરી અને એનો નિષેધ કરવો જોઈએ, અને નિશ્ચય નું જ્ઞાન કરી અને એને ઉપાદેય પણ ગ્રહણ કરવું જોઈએ એમ. જાણીને કઈ રોકાવા જેવું નથી, એકને જાણીને હે કહેવું ને એકને જાણીને ઉપાદેય કરવું જાણવા માત્ર થી કઈ કલ્યાણ નથી, જાણવા માત્ર થી શું કલ્યાણ છે? હા, વ્યવહાર નહીં શા માટે કયો? કે એ વ્યવહાર નહીં જણાવી ને વ્યવહાર નો નિષેધ કરવો, પણ એ વ્યવહાર નો નિષેધ પણ નિશ્ચયની ના અવલંબન વડે કરવો, કે મને જાણનાર જણાય છે, ઉપરને જાણતો નથી, એમ પરને જાણતો નથી, અધરથી ના લે, અધરથી નિષેધ ન થાય. જ્યારે જ્ઞાન ઉપયોગ અંતરમાં આવે, પરને એ લક્ષ છૂટી જાય, સર્વથા નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય, તો જાણનારો એક જ જણાય છે, એ વખતે ઉપયોગ ક્યાં બહાર છે? લક્ષે જ છે. પર્યાથી જ્ઞાની ચક્ષુ સર્વથા બંધ કરવાનું કહે તો એમાં પ્રયોજન સમજવું જોઈએ, એ આત્મદર્શન કરાવવા છે. પણ તારું જો આત્મદર્શન નું પ્રયોજન છે અને એ કરાવવા માટે તને કહે કે પરને જાણતો નથી, તો એ વાત અપનાવી લે ને જલ્દી. તું તને વાંધો શું એમ આવ્યો? તને આત્મદર્શન કરાવવા માટે કહીએ છીએ કે પરને તો જાણતો નથી. પરને જાણવાની રુચિ અનાદિકાળની છે, એ રુચિ છોડી દે અને સ્વને જાણવાની રુચિ કર. સ્વપર પ્રકાશક જે નિશ્ચય કયો, એ તો જ્ઞાનની પર્યાયનો સ્વતઃ સ્થિત સ્વભાવ છે, એમાં સ્વય જણાય ને પર જણાય, એ તો નિશ્ચય છે. પણ એમાં એમ ભેદ પાડવો કે જ્ઞાન સ્વને જાણે તે નિશ્ચય ને પરને જાણે તે વ્યવહાર, એ ભેદ પડ્યો માટે વ્યવહાર થઈ ગયો. જો તમે ભેદ ન પાડો તો સ્વનું જ્ઞાન ને પરનું જ્ઞાન તો જ્ઞાનમાં થાય છે, એ તો નિશ્ચય છે, એમાં વાંધો નથી. પણ એમ જો વિચાર આવ્યો કે આ જ્ઞાનમાં ભીત જણાય છે તો વ્યવહાર થઈ ગયો. સ્વપર પ્રકાશક નું સામર્થ્ય તો પોતાનું પોતાથી છે, સ્વ પણ જણાય અને પર પણ એમાં જણાય, એ તો જ્ઞાનની પર્યાયનો સ્વતઃ સ્થિર સ્વચ્છ સ્વભાવ છે, એ નિશ્ચય છે. પણ એમાં તમે ભેદ પાડ્યો કે જ્ઞાન આત્માને જાણે છે નિશ્ચય ને પરને જાણે છે, અથવા મને પર જણાય છે, પર જણાય છે એમાં એવું તો વ્યવહાર થઈ ગયો. પર જેમાં જણાય છે એવું જ્ઞાન જણાય છે, એમ લેવું જોઈએ ને. આ જે ટેબલ થયું, ટેબલ છે, ટેબલ છે, એનું જ્ઞાન શું છે? પણ હવે ટેબલ જ્યારે જાણે છે, જ્ઞાન ટેબલને જાણે છે, ત્યારે જો ખરેખર ટેબલને જાણવાનો જેનો સ્વભાવ હોય તો ટેબલને જાણતા બધાને આનંદ આવવો જોઈએ. આ બધાએ બેઠા છે ને તો હું ટેબલને જાણો, તમે કહો છો કે પરને જાણવું, પણ મારો સ્વભાવ અમને મંજૂર છે, અમને એ વાત મંજૂર છે. પણ હવે અમે એક વાત કહીએ છીએ કે ટેબલને જાણતા આનંદ આવ્યો, પરને જાણ્યું અનંતકાળથી આનંદ આવ્યો, તો આનંદ નથી આવતો માટે પરને જાણવું એ મારો સ્વભાવ નથી, પ્રયોજન આનંદનું છે. અને આત્માને જાણતા આત્માનો આનંદ આવે છે. માટે પરને જાણવાનો નિષેધ કરાવે છે, એ સ્વને જાણવા માટે. ઉપયોગ આખો બહિર્મુખ છે, ત્યારે એમ કહે છે કે તારું જ્ઞાન જે પરને પ્રસિદ્ધ કરે છે એને પાછું વાંચ, અને તારા જ્ઞાનને અંતરમાં લઈને તારા આત્માને જાણવા જા. હવે એને તો ખબર છે સ્વપર પ્રકાશકની, આચાર્ય ભગવાનને, તો પરથી જાણવાનું બંધ થવા માટે કરાવે છે, એમ પ્રશ્ન કરું છું. જો સ્વપર પ્રકાશક સ્વભાવ છે તો પરને જાણવાનું બંધ કરવાનો આદેશ શા માટે આચાર્ય આપ્યો? કે પર્યાર્થિકની ન્યાય સર્વથા બંધ કરી, રાગને જાણવાનું બંધ કરી, એ શા માટે કર્યું? કેમ કે સ્વપર પ્રકાશક છે, અને સ્વપર પ્રકાશક છે એવો સ્વભાવ છે, તો પછી બંધ કરાવવાનો ઉપદેશ જ ખોટો થયો.
અને
અનાદિકાળથી પરને હું જાણું છું એવો પક્ષ નાદિકાળ છે. એ કરવાનો પક્ષ ને જાણવાનો પક્ષ, એ બે છૂટવા બહુ મુશ્કેલ છે. અને એમાં પણ ઘણા પ્રકારો છે કે જ્ઞાનનો સ્વભાવ નિશ્ચયથી સ્વપ્રકાશક લક્ષણથી જ આત્માલક્ષી થાય છે. એમ ઉપાધેય પણ એ જ્ઞાનમાં આત્મા જ્યારે અનુભવમાં આવે ત્યારે આત્મા પણ જણાય ને આનંદ જણાય તો એ સ્વપર પ્રકાશક, સ્વપ્રકાશક પ્લસમાં સ્વપર પ્રકાશક નિશ્ચય, અને પછી સવિકલ્પ દશામાં આવતા પોતાનો આત્મા પણ જણાય અને પરપદાર્થ જણાય એ સ્વપર પ્રકાશક વ્યવહાર. પેલો સ્વપ્રકાશક નિશ્ચય, બીજો સ્વપર પ્રકાશક નિશ્ચય અને ત્રીજા નંબરમાં સ્વપર પ્રકાશક વ્યવહાર. આ જ્ઞાનીને ત્રણ પ્રકાર હોય અને એક અજ્ઞાનીને કેન્દ્રીય જીવને પણ સ્વને પણ જાણવાનો સ્વભાવ એનો જ્ઞાનની ફરિયાનો છે. બાળગોપાલ સૌને જ્ઞાન પણ આત્મા જણાય છે, પરે જણાય છે, પણ એ તો મિથ્યા જ્ઞાન છે, એમાં કઈ પ્રયોજનની સ્થિતિ નથી. સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક નથી એ અજ્ઞાનીને. એ તો અજ્ઞાન છે, એમાં શું ફાયદો? નિષેધ કર કે હું કરતો નથી સુખી દુઃખી પરને, અને હું પરને જાણતો પણ નથી એવો તું નિશ્ચય નહીં વળે, તું નિષેધ કર કે ત્યારે તને અનુભવ થશે એમ બંધ અધિકારમાં કહ્યું. હવે ઇન્દ્રિય જ્ઞાન તો અનાદિકાળનું છે, અતિન્દ્રિય જ્ઞાન તો એને છે નહીં, અને ઇન્દ્રિય જ્ઞાન તો એકાંત પરને પ્રકાશે છે. તો ઇન્દ્રિય જ્ઞાનને જીતવા માટે પરને હું જાણતો નથી ત્યારે ઇન્દ્રિય જ્ઞાન જીતાશે. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે છે. હવે હું પરને જાણતો નથી તો એમાં શું થશે? ઇન્દ્રિય જ્ઞાન જીતાઈ જશે અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કેવના રહેશે નહીં અને આત્મા અનુભવ થશે. પછી નિશ્ચયપૂર્વક વ્યવહાર બરાબર. ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં દોષ પરને જાણવું, એમાં કઈ દોષ છે? તો કે આ દોષ છે એમ કે નિશ્ચયથી જે જ્ઞાન ઇન્દ્રિય આદિના અવલંબન પૂર્વક થાય છે તથા જે જ્ઞાન પ્રત્યેક અર્થ તરફ પરિણમનશીલ છે, જ્ઞાત પરિણમન અર્થ તરફ પરિણમનશીલ રહે છે અર્થાત પ્રત્યેક અર્થના અનુસાર પરિણામી થાય છે તે જ્ઞાન વ્યાકુળ અને મોહમય હોય છે. તેથી વાસ્તવમાં તે જ્ઞાન દુઃખરૂપ અને નિષ્પ્રયોજન જેવું છે. બીજી ગાથા, જે જ્ઞાનમાં વ્યાકુળતા હોય છે તેથી એવા ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં દુઃખપણું ભલા પ્રકારથી સિદ્ધ થાય છે, કારણ કે જાણેલા પદાર્થ અંશ સિવાય બાકીના અંશો અજ્ઞાતરૂપ રહેવાથી તેને જાણવાની આતુરતા બી તેમાં જોવામાં આવે છે. ભાવાર્થમાં બહુ સારી વાત, ખરેખર તો મિથ્યા દ્રષ્ટિને પરને જાણવાની રૂચિ હોય છે. આ સોનગઢથી છપાયેલું છે. ખરેખર તો મિથ્યા દ્રષ્ટિને પરને જાણવાની રૂચિ હોય છે પણ સ્વને જાણવાની રૂચિ હોતી જ નથી, તેથી તે દુઃખી છે. 289 ગાથા. હા, બીજો ભાગ હજી તો એના કરતા ઊંચું આવવાનું શરૂ. બાકીના અર્થોને જાણવાની ઈચ્છા રાખવાવાળું મન અજ્ઞાનથી વ્યાકુળ રહે છે, એ તો દૂર રહો. પરંતુ જે પદાર્થો છે આ ટેબલ, તેમાં પણ ઉપયોગી થવાવાળું જ્ઞાન દુઃખજનક જ છે ટેબલને જાણતી વખતે. એમ કે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન મોહ સહિત હોવાથી પ્રમત પોતાની ઉત્પત્તિ માટે ઘણા કારણોની અપેક્ષા રાખતું હોવાથી વિસ્તૃત ક્રમપૂર્વક પદાર્થોને જાણવા વાળું હોવાથી વિચ્છિન્ન તથા ઈહા વગેરે પૂર્વક થતું હોવાથી દુઃખરૂપ કહેવાય છે. તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન પરાધીન હોવાથી પરોક્ષ છે. ઇન્દ્રિયોથી પેદા થતું હોવાથી આક્ષ્ય એટલે ઇન્દ્રિયજન્ય છે તથા તેમાં સંશય વગેરે દોષો આવવાની સંભાવના હોવાથી તે સદોષ છે. આગળ હવે આ એક વાત એને આખી જુદી કરી છે, કોઈ ન લખ્યું એવી ઇન્દ્રિય જ્ઞાનની વાત ચાલે છે. બંધના હેતુરૂપ હોવાથી વિરુદ્ધ, બંધના કાર્યરૂપ હોવાથી કર્મજન્ય ઇન્દ્રિય જ્ઞાન છે. પૂર્વ કર્મના ઉદયથી જન્ય જનિત થાય છે એટલે એ બંધના કાર્યરૂપ છે અને બંધના કારણરૂપ છે. નવા બંધમાં હેતુ થાય છે ઇન્દ્રિય જ્ઞાન. બંધના હેતુરૂપ એટલે નવા બંધના કારણરૂપ હોવાથી વિરુદ્ધ અને બંધના કાર્યરૂપ જળ કર્મ બંધાણું છે એનું આ કાર્ય છે ઇન્દ્રિય જ્ઞાન. જેમ રાગ છે એ બંધનું કાર્ય છે અને બંધનું કારણ છે. રાગ છે નવા બંધનું કારણ થાય છે અને રાગ જે કાર્ય છે એ બંધનું કાર્ય છે, એ કર્મનું કાર્ય છે, જીવનું કાર્ય નથી. એમ જે ઇન્દ્રિય જ્ઞાન છે જ્ઞાની પાસે એ નવા બંધનું કારણ થાય છે અને જૂના બંધનું એ કાર્ય છે, આત્માનું કાર્ય નથી. આત્માનો ધર્મ નહીં હોવાથી અશ્રેયરૂપ તથા કલુષિત હોવાથી સ્વયં અશુચિ છે. રાગ તો અશુચિ છે પણ શાસ્ત્રનું જ્ઞાન અશુચિ છે. હવે હું આમાં વાદ વિવાદે ક્યાં પાર આવે છે? રાગને તો અશુચિ કહે પણ શાસ્ત્ર જ્ઞાન અશુચિ, આ કઈ સોનગતિ છુપાયેલું છો? મૂળમાં છો ગાલુ જ્ઞાત સ્વત અશુચિ, કલુષિત હોવાથી સ્વયં અશુચિ છે. બાવા તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન બંધનો હેતુ હોવાથી આમ આવે છે ને કે જ્ઞાન બંધનું કારણ નથી, સ્વભાવનો છે. જ્ઞાન બંધનું કારણ નથી બંધતા કારણ ની હે, પણ નહીં જાણવું કઈ બંધનું કારણ નથી, એ તો સ્વભાવ છે. પણ નહીં જાણવાનો શા માટે નિષેધ કરવામાં આવે? આ કે છે કે બંધનું કારણ. હવે આ તો કેટલા વર્ષ પહેલા છપાવ્યું અને સોનગઢ ટ્રસ્ટે છાપ્યું છે સિક્કો મારીને, આ એક એક વચન સત્ય છે સિક્કો છે. આમાં તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન બંધનું કારણ હોવાથી વિરુદ્ધ છે. પૂર્વબંધ કર્મોના સંબંધને રાખીને તેની ઉત્પત્તિ થાય છે તેથી તે કર્મજન્ય છે. વાસ્તવમાં તે આત્માનો સ્વભાવ નથી તેથી તે અશ્રેયરૂપ છે, અહિતરૂપ તથા પોતે જ ઇન્દ્રિય જ્ઞાન પોતે જ કલુષિત હોવાથી અશુચિ છે. બોલો હવે આટલા તો શબ્દો આમાં કે હવે કલુષિત છે આ ઇન્દ્રિય જ્ઞાન ને હવે તમે ક્યાં આવે? કેમ કે એકાંત પરને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એનો પક્ષ ખોટો છે. આગળ કદી વધી જવાથી અથવા કદી ઘટી જવાથી અથવા કોઈ વાળા નહીં દેખાવાથી તે ઇન્દ્રિય જ્ઞાન મૃગીના રોગના વેગ સમાન મૂર્છિત છે. રાગ તો કર્મજન્ય અને ઇન્દ્રિય જ્ઞાન આત્મજન્ય કે ના, એ કર્મજન્ય. બંધનું કાર્ય, બંધનું કાર્ય ત્યાં હું જોવાનું તો નહીં, પણ બંધનું કારણ ખરેખર જ્ઞાન નો બંધનું કારણ નથી. એ અપેક્ષા સમજવી જોઈએ, બે અપેક્ષા સમજવી
જોઈએ. ત્યાં કસાય ને બંધનું કારણ કેવું છે?
બધું શાસ્ત્ર માં છે. એમ કહ્યું પંચાધ્યાયી, એમ કહ્યું કે અર્થ વિકલ્પ આત્મ જ્ઞાનમ, એમ પ્રવચન સારમાં કુમકુંદ આચાર્ય ભગવાને 2000 વર્ષ પહેલા કહ્યું છે. અર્થ વિકલ્પ આત્મ જ્ઞાનમ એટલે અર્થ એટલે સ્વ અને પર, બે પ્રકારના પદાર્થો. એને વ્યવસાય આત્મ જ્ઞાન એટલે સ્વને જાણનારું અને પરને જાણનારું, યુગપદ એક સાથે જાણનારું જે જ્ઞાન થાય છે પ્રગટ, એ ઉપચરિત સદ્ભૂત વ્યવહારની વિષય છે. કેમ કે એ જ્ઞાનમાં સ્વ પણ લીધું ને એ જ્ઞાનમાં પણ પરે લીધું, માટે એ સદ્ભૂત વ્યવહાર થઈ ગયો, ઉપચરિત સદ્ભૂત વ્યવહાર. પછી કહે છે કે એ લક્ષણ અસત છે. અસત કેમ લક્ષણ? કે એ વ્યવહાર થઈ ગયો, નિશ્ચય ન રહ્યો. જો નિશ્ચય એ જ્ઞાનનું લક્ષણ સ્વને જ પ્રસિદ્ધ કરે છે એમ હોત તો એ સત્લક્ષણ થાય, પણ આ તો બે ને પ્રસિદ્ધ કરે છે. હવે બે ને પ્રસિદ્ધ કરે છે તો બે ઉપાદેય તને થઈ જશે, માટે જે એકને પ્રસિદ્ધ કરે તે સત્લક્ષણ ઉપાદેય પ્રસિદ્ધ કરે છે. મજા આપણે કાઢી આમાં એક એની જોઈ તો ખરા. દયોનું જ્યાં વર્ણન કર્યું છે ને એમાં 4 પ્રકારની દયો, એમાં એ આ વાત લીધી છે. પછી ચંદુભાઈ ને અમારે તો ઘણી વાર વાત થાય, એ ચંદુભાઈ કે આ કેમ કે નીકળ ગુરુદેવ પૂછી જુઓ, આ ગુરુદેવ પધાર્યા છે, આપણે ખુલાસો કરો ને. રાત્રે પૂછ્યું કે સાહેબ પંચાધ્યાય કરતા એ સ્વપર પ્રકાશ જ્ઞાન ને અસર કર્યું છે, બરાબર કે? હવે બરાબર કેમ છે એનો ખુલાસો તો એને કરવો જોઈએ, કરાવવો જોઈએ ને. ઇન્દ્રિય જ્ઞાન નો પક્ષ જીવને અનાધિકાર છે, અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય નો પક્ષ નથી આવ્યો. જ્ઞાનની પર્યાય નો જે નિશ્ચય એનો પક્ષ નથી આવ્યો, પણ જ્ઞાનની પર્યાયનો જે વ્યવહાર પણ હું જાણું છું એ પક્ષ અનાધિકારનો છે. કોઈ સમજાણું? હજી ત્રિકાળી દેવીની વાત તો દૂર, પણ મારામાં જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાનની પર્યાયનું લક્ષણ શું છે એ પરને જાણવું, એ જ્ઞાનની પર્યાયનું લક્ષણ કે એવો વ્યવહારનો પક્ષ અને અનાધિકારનો છે. અરે જ્ઞાનની પર્યાયનું લક્ષણ સ્વપ્રકાશક છે એમ તો આવ્યું, તો તારું જે જ્ઞાન છે એ પરને પ્રસિદ્ધ કરવા જાય છે એ બંધ થઈ જશે, અને જ્ઞાનનો પર્યાય આત્મામાં આવીને આત્માનો અનુભવ થશે. સર લક્ષણ એમાં જેમ જે પદાર્થની જે અંતરલી શક્તિ છે એ શક્તિના સામાન્યપણાથી એ પદાર્થનું જો વિશેષણ વિશેષની અપેક્ષા ન કરતા નિરૂપણ કરવામાં આવે છે તો તે પ્રથમનો અનુપચરિત અદભુત વ્યવહાર નહીં કહેવાય. જે પદાર્થની જે અંતરલીન શક્તિ છે તે પદાર્થનું કેવળ એ શક્તિ મુખ્યપણે જ જે નિરૂપણ કરવામાં આવે તેને અનુપચરિત અદભુત વ્યવહાર નહીં કહે છે. હવે તેનો ઉદાહરણ પૂર્વક ખુલાસો કરે છે. અહીં આ ઉદાહરણ છે કે જેમ જીવનો ઉપચરિત અદભુત વ્યવહાર